एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। ग्रंथसारना आजना अंकमां आपनुं स्वागत छे।
આજે આપણે 20મી સદીના યુરોપિયન સાહિત્યના, એમ કહીએ તો એક ખૂબ મહત્વના પણ સાથે સાથે એટલા જ વિવાદાસ્પદ લેખક વિશે વાત કરીશું, પીટર હેન્ડકે।
હા, પીટર હેન્ડકે અને એમની એક ખૂબ જ નોંધપાત્ર કૃતિ ધ ગોલકીપર્સ એન્ઝાયટી એટ ધ પેનલ્ટી કિક, મૂળ જર્મનમાં ધી આંક્સ ધ સ્ટોરમાન્સ બાઇમ એલ્ફ મીટર।
બરાબર, પીટર હેન્ડકે એટલે એવું નામ જે સાંભળતા જ મતલબ ભાષા, વાસ્તવિકતા, આપણે દુનિયાને કેવી રીતે જોઈએ, આ બધા પર સવાલો ઊભા થાય।
ચોક્કસ, તેઓ ઓસ્ટ્રિયન લેખક છે અને 1960ના દાયકાનું જે અવાન્ટ ગાર્ડ આંદોલન હતું યુરોપમાં,
હા, જે પરંપરાને પડકારતું હતું,
બરાબર, એની સાથે એ ગાઢ રીતે જોડાયેલા હતા। મતલબ કે ભાષા અને સાહિત્યના સ્વરૂપ સાથે સતત પ્રયોગો કરવા, અને એમને એમના કામ માટે 2019માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો। અને આ નવલકથા જે 1970માં આવી, એ તો કદાચ એમની શરૂઆતની કૃતિઓમાં સૌથી વધુ ચર્ચાયેલી અને પ્રભાવશાળી ગણાય છે। પણ રસપ્રદ વાત એ છે કે આ કોઈ આમ ટિપિકલ ક્રાઇમ સ્ટોરી નથી।
ના, બિલકુલ નહીં, એટલે જેને ઘણીવાર એન્ટી થ્રિલર કહે છે। અહીં કોઈ રહસ્ય ઉકેલવાની મજા નથી, પણ એના બદલે માનવ ચેતનાની અસ્તિત્વની ઊંડી તપાસ છે।
તો આજના આપણા સંવાદનો મુખ્ય ઉદ્દેશ એ જ રહેશે કે આપણે આ નવલકથાના મુખ્ય પાત્ર જોઝેફ બ્લોચ, એના મનની સ્થિતિ, એની વાર્તા અને હેન્કે જે ગહન વિષયો અહીં છેડે છે, જેમ કે વાસ્તવિકતા શું છે, ભાષા કેવી રીતે કામ કરે છે, આધુનિક જીવનની એકલતા, આ બધું સમજવાનો પ્રયત્ન કરીએ।
ચોક્કસ, તો ચાલો શરૂઆત કરીએ વાર્તાના મુખ્ય પાત્ર જોઝેફ બ્લોચથી।
હા, જોઝેફ બ્લોચ એક સમયે ખૂબ પ્રખ્યાત ફૂટબોલ ગોલકીપર હતો, પણ હવે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો સામાન્ય મજૂર છે, અને શરૂઆત જ કંઈક વિચિત્ર રીતે થાય છે, ખરું ને?
હા, શરૂઆત જ આપણને બ્લોચના મનમાં શું ચાલી રહ્યું છે એની એક ઝલક આપે છે। એ રોજની જેમ કામે જાય છે અને ત્યાં એના ફોરમેનનો કોઈક સાવ સામાન્ય હાવભાવ જુએ છે। કદાચ એ હાવભાવનો કોઈ અર્થ પણ ન હોય,
પણ બ્લોચ માટે એનો અર્થ છે।
બરાબર, બ્લોચ એનું અર્થઘટન કરે છે કે એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે। હવે ખરેખર એવું થયું હતું કે નહીં એ મહત્વનું નથી રહેતું, બ્લોચનું જે અર્થઘટન છે, એની જે ધારણા છે, એ જ એના માટે વાસ્તવિકતા બની જાય છે।
અને બસ આ એક ઘટના, કદાચ કાલ્પનિક ઘટના, એના જીવનની આખી દિશા જ બદલી નાખે છે। જાણે એ પોતાના રોજિંદા જીવનની ધરી પરથી ફેંકાઈ જાય છે।
હા, અને પછી એ વિયેના શહેરની ગલીઓમાં કોઈ ધ્યેય વગર લક્ષ્યહીન ભટકવા માંડે છે, જાણે શું કરવું એ જ એને સમજાતું નથી।
આ જ ક્ષણથી એની દુનિયાને જોવાની રીત બદલાઈ જાય છે, નહીં?
એકદમ, તે હવે જીવનમાં ભાગ નથી લેતો, પણ જાણે એક અત્યંત સજાગ, કહી શકાય કે બાધ્યતાગ્રસ્ત નિરીક્ષક બની જાય છે। આસપાસની દરેક વસ્તુ, દરેક હાવભાવ, દરેક શબ્દ,
એ બધામાં એ છુપાયેલા અર્થો શોધવા માંડે છે।
હા, જાણે આખી દુનિયા એક મોટો જટિલ કોયડો બની ગઈ હોય જેને ઉકેલવો જ પડે, અને એ કોયડો ભયાવહ પણ છે।
આ સ્થિતિ કદાચ આધુનિક જીવનમાં જે આપણે એલિનેશન કે અલગતાવાદ કહીએ છીએ એનું આત્યંતિક સ્વરૂપ લાગે છે, પણ અહીં ખાલી ઉદાસીનતા નથી, પણ
ના, ઉદાસીનતા નથી, એ જાણે દુનિયાની અર્થહીનતા સામે ટકી રહેવાની, એનો સામનો કરવાની એક વિચિત્ર વિકૃત રીત છે। એ સમાજથી, લોકોથી એટલો દૂર થઈ જાય છે કે પોતાની લાગણીઓથી પણ વિખૂટો પડી જાય છે, ભાવશૂન્ય જેવો।
અને આ ભટકતા ભટકતા જ એની મુલાકાત ગેરડા નામની એક સ્ત્રી સાથે થાય છે, સિનેમાની કેશિયર।
હા, એમની વચ્ચે કોઈ ખાસ લાંબી વાતચીત નથી થતી, સાવ સામાન્ય ઓળખાણ, અને બ્લોચ એ રાત ગેરડા સાથે વિતાવે છે, પણ પછીની સવાર એ ખૂબ જ ચોંકાવનારી છે,
અત્યંત। બીજી સવારે કોઈ દેખીતા કારણ વગર, કોઈ ગુસ્સો, કોઈ આવેશ, કશું જ નહીં,
એકદમ શાંતિથી, જાણે ગણિતનો દાખલો ગણતો હોય એમ, બ્લોચ ગેરડાનું ગળું દબાવીને એની હત્યા કરી નાખે છે।
આ હત્યાની પાછળ કોઈ કારણ નથી, કોઈ પ્રેરણા નથી, એ વાત જ ખૂબ હચમચાવનારી છે।
ચોક્કસ, અને અહીં જ હેન્ડકે પરંપરાગત ક્રાઇમ સ્ટોરીથી અલગ પડે છે। તે હત્યા પાછળ કોઈ મનોવૈજ્ઞાનિક ડ્રામા નથી ઊભો કરતા, કોઈ ભૂતકાળનો બદરો નથી, કશું નથી.
તો પછી હિંસા કેમ?
હેન્ડકે જાણે કહેવા માંગે છે કે હિંસા એ બ્લોચની જે તૂટેલી માનસિક સ્થિતિ છે એનું જ એક તાર્કિક પણ ભયાવહ પરિણામ છે. એ આપણી એ માન્યતાને જ પડકારે છે કે દરેક વસ્તુ પાછળ કોઈ કારણ હોવું જોઈએ. ક્યારેક ક્યારેક હિંસા બસ એમ જ બની જાય છે, અકારણ.
અને ગેરડાનું પાત્ર પણ એ જાણે કોઈ વ્યક્તિ ઓછી અને બ્લોચની દુનિયામાં એક ઓબ્જેક્ટ વધુ લાગે છે, નહીં?
હા, એ પૂરી રીતે વિકસાવેલું પાત્ર નથી. એ બ્લોચની વિકૃત દ્રષ્ટિનું લક્ષ્ય બને છે. એની હત્યા એ વાત પર ભાર મૂકે છે કે બ્લોચ બીજા મનુષ્ય સાથે કોઈ સાચું ભાવનાત્મક જોડાણ બનાવી જ નથી શકતો. એની ક્ષમતા જ ખતમ થઈ ગઈ છે.
હત્યા પછી પણ બ્લોચનું વર્તન વિચિત્ર જ રહે છે. ગભરાટ નહીં, ભાગવાની કોશિશ નહીં,
કશું નહીં. એકદમ શાંત, વ્યવસ્થિત. એ બહાર જાય છે, અખબાર ખરીદે છે અને તેમાં ગેરડાની હત્યાના સમાચાર વાંચે છે. જાણે એ પતે એમાં સામેલ જ ન હોય.
અકલ્પનીય છે.
અને પછી એ બસ સ્ટેશને જાય છે અને ઓસ્ટ્રિયાના જ એક નાના સરહદી શહેર તરફ જતી બસ પકડી લે છે. કોઈ અજાણ્યું દૂરનું શહેર.
આ ભાગી જવું નથી લાગતું, પણ જાણે એની માનસિક સ્થિતિનો જ ભૌગોલિક પ્રતિબિંબ હોય એવું લાગે છે. એ ધાર પર છે એટલે સરહદી શહેરમાં જાય છે, એક એવી જગ્યા જ્યાં બધું અસ્પષ્ટ છે.
બરાબર. અને આખી નવલકથા દરમિયાન હેન્કે સતત વાસ્તવિકતા શું છે એના પર પ્રશ્નો ઊભા કરે છે.
હા,
આપણે વાચક તરીકે દુનિયાને ફક્ત બ્લોચની નજરથી, એની તૂટેલી દૃષ્ટિથી જોઈએ છીએ.
એટલે વાસ્તવિકતા કોઈ બહારની નક્કર વસ્તુ નથી, પણ આપણા મનનું અર્થઘટન છે. અને એ અર્થઘટન કેટલું નાજુક હોઈ શકે છે.
એકદમ. એ ગમે ત્યારે ભાંગી શકે છે. હેન્કેની વર્ણનશૈલી પણ આ જ વાતને ઘેરી બનાવે છે.
હા, એ જે ત્રીજો પુરુષ મર્યાદિત દ્રષ્ટિકોણ વાપરે છે, એટલે કે કથાકાર જાણે બધું જ બ્લોચના મનની અંદરથી જોઈ રહ્યો છે.
અને વર્ણન કેવું, એકદમ ઠંડુ, લાગણીહીન, જાણે કોઈ મેડિકલ રિપોર્ટ હોય. આપણને ખબર પડે છે કે બ્લોચ શું જુએ છે, શું સાંભળે છે, પણ એની પાછળની ભાવનાઓ, એની પ્રેરણા એ ગાયબ છે.
એનાથી વાચક પણ બ્લોચ જેવી જ સ્થિતિમાં મુકાઈ જાય છે. આપણે પણ ફક્ત બહારના સંકેતો જોઈએ છે, પણ અંદર શું ચાલી રહ્યું છે એ સમજી નથી શકતા. ગૂંગળામણ થાય.
બરાબર. અને ગદ્ય પણ એટલું જ, આમ સંક્ષિપ્ત, સીધું, ભાવશૂન્ય. એ ભાષા જ બ્લોચના આંતરિક ખાલીપાને બતાવે છે.
તો હવે બ્લોચ સરહદી શહેરમાં છે અને ત્યાં એની હાલત વધુ બગડે છે.
હા, ત્યાં એનું માનસિક વિઘટન વધુ તીવ્ર બને છે. એક હોટેલમાં રોકાય છે અને એનું લક્ષ્યહીન ભટકવું, પેલું બાધ્યતાપૂર્વકનું નિરીક્ષણ, તૂટક વાતચીતો, એ બધું ચાલુ જ રહે છે. એનું જગત જાણે સાવ સંકોચાઈ ગયું છે.
અને પેરેનોયા, વહેમ, એ પણ વધે છે.
ચરમસીમાએ પહોંચે છે. એને પાકી ખાતરી થઈ જાય છે કે આસપાસ જે કંઈ પણ બની રહ્યું છે એ બધું એના માટે જ ગોઠવાયેલું છે. પોલીસના સંકેતો છે.
ઓ, એટલે બધી જ વસ્તુઓમાં એ અર્થ શોધે છે.
હા, રસ્તા પર ખોવાયેલું બાળક હોય, ટેબલ પર પડેલું સફરજન હોય, લોકોની વાતચીત કરવાની રીત હોય, બધું જ એના માટે એક કોડ છે, એનો ઉકેલવાનો છે. અને એ અખબારોમાં પોતાની જ હત્યાના કેસની તપાસને પણ ફોલો કરે છે, જાણે કોઈ ડિટેક્ટિવ હોય.
વિચિત્ર છે. અને ત્યાં હોટેલ માલિક અને એની દીકરી સાથે પણ એનો સંબંધ બંધાય છે, પણ એ પણ
વિચિત્ર જ, દૂરનો. જાણે એમને પણ માણસ તરીકે નહીં, પણ અભ્યાસ કરવા માટેના નમૂના તરીકે જોતો હોય, એમનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે.
આ બધું જોતા એવું લાગે છે કે ભાષા પણ અહીં નિષ્ફળ જઈ રહી છે. જે ભાષા આપણને જોડે છે એ જ બ્લોચ માટે તૂટી રહી છે.
તમે મુદ્દાની વાત કરી. હેન્ડકેનને હંમેશા એમાં રસ રહ્યો છે કે ભાષા વાસ્તવિકતાને કેવી રીતે ઘડે છે અને કેવી રીતે મર્યાદિત પણ કરે છે. બ્લોચ માટે શબ્દો અને વસ્તુઓ વચ્ચેનો જે સંબંધ છે એ જ તૂટી ગયો છે.
એટલે એ રૂઢિપ્રયોગો, કહેવતો, નામોનું પુનરાવર્તન કરે છે.
હા, જાણે એમ કરવાથી એ શબ્દોનો ખોવાયેલો અર્થ પાછો આવી જશે, પણ એવું થતું નથી. શબ્દો એના માટે ખાલી સંકેતો બની જાય છે, પોલા, અર્થહીન, જેને દુનિયા સાથે જોડવાને બદલે વધારે એકલો પાડે છે.
અને પ્રતીકો, શીર્ષક પોતે જ એક મોટું પ્રતીક છે, ખરું ને? ગોલકીપરની ચિંતા.
ચોક્કસ. શીર્ષક જ કેન્દ્રીય રૂપક છે. પેનલ્ટી કિક વખતે ગોલકીપરની જે હાલત હોય એણે કીકરના મનને વાંચવાનું છે, ક્ષણમાં નિર્ણય લેવાનો છે, જરાક ચૂક થાય તો ગોલ.
એ આધુનિક માણસની સ્થિતિ છે.
બરાબર. જે સતત અર્થઘટન કરવાના ભાર નીચે દબાયેલો છે, અતિ જાગૃતિ અને ચિંતાથી લખવાગ્રસ્ત. એવી જ રીતે સરહદી શહેર એ ગાંડપણ અને વાસ્તવિકતા વચ્ચેની ધારનું પ્રતીક છે. અખબારો એના માટે જાણે ભવિષ્ય ભાગતા ગ્રંથો બની જાય છે. આ બધું બ્લોચના મનની જ વાત છે.
અને અંત
અંત પણ એટલો જ અણધાર્યો. આપણે ધારીએ કે હવે બ્લોચ પકડાશે, પણ એવું થતું નથી. અંત પરંપરાગત નથી આવતો, બ્લોચની ધરપકડ નથી થતી. એના બદલે એ શું કરે છે? એ ત્યાં રમાઈ રહેલી એક સ્થાનિક ફૂટબોલ મેચ જોવા જાય છે.
ફૂટબોલ મેચ?
હા. અને ત્યાં જ્યારે પેનલ્ટી કિક લેવાય છે ત્યારે આખી નવલકથાનું જે મુખ્ય રૂપક છે એ જાણે એની પરાકાષ્ઠાએ પહોંચે છે.
અને ત્યાં એ શું કરે છે, શું સમજે છે?
એ પોતાની બાજુમાં બેઠેલા એક અજાણ્યા માણસને ગોલકીપરની સ્થિતિ સમજાવે છે. એ કહે છે કે ગોલકીપરની ભૂલ શું છે ખબર છે? એક કિક વાગે એ પહેલાં જ કઈ બાજુ કૂદવું એ નક્કી કરી લે છે. કિકરના મનનો તાગ મેળવવાનો પ્રયત્ન કરે છે.
પણ એ તો સ્વાભાવિક છે ને.
બ્લોચનો તર્ક અલગ છે. એ કહે છે કિકર પણ ગોલકીપરને જ જોઈ રહ્યો છે. એ જ દિશામાં મારશે જ્યાં ગોલકીપર નહીં હોય એવી એને ધારણા છે. એટલે બ્લોચના મતે સાચી સ્ટ્રેટેજી શું હોઈ શકે?
શું?
સ્થિર ઊભા રહેવું, કોઈ હલનચલન નહીં, કિકરને પ્રતિક્રિયા આપવા દેવી.
વાહ, આ તો એકદમ જ અલગ દ્રષ્ટિકોણ છે. આ સમજનું બ્લોચ માટે શું મહત્વ છે?
આ સમજ મતલબ એના પોતાના અસ્તિત્વનો જ સિદ્ધાંત બની જાય છે. એને અચાનક સમજાય છે કે દુનિયાના સંકેતોને સતત વાંચવાની, ભવિષ્યનો અંદાજ લગાવવાની એની જે કોશિશ છે એ જ એની ચિંતાનું મૂળ છે. કદાચ ખરી શક્તિ નિષ્ક્રિયતામાં છે, સ્થિર રહેવામાં છે.
પણ આ સમજ એ તેજસ્વી છે કે પાગલપણ છે?
બંને છે. એ એને એક પ્રકારની વિચિત્ર તાર્કિક શાંતિ આપે છે, પણ સાથે જ એ વાસ્તવિક જીવન સાથેના કોઈપણ સક્રિય જોડાણથી સંપૂર્ણ પીછેહટ પણ સૂચવે છે.
અને નવલકથા ત્યાં જ અટકી જાય છે. બ્લોચ પકડાયો નથી, પણ પોતાના જ મનના કેદખાનામાં ફસાયેલો છે. આ આંતરિક કેદ જાણે વધુ ભયાનક છે.
હા, આખરે આ ગોલકીપરની ચિંતા એ અસ્તિત્વની જ ચિંતા છે. બ્લોચ એક એવી દુનિયામાં છે જે એને અંદરથી અર્થહીન લાગે છે, અને એ જે પેટર્ન, કોડ, સંકેતો શોધે છે એ ખરેખર તો એક એવી વ્યવસ્થા, એક એવા અર્થની શોધ છે જે કદાચ છે જ નહીં.
આ નવલકથા વાંચીને આમ ભાવનાત્મક રીતે કેવું લાગે? કોઈ સહાનુભૂતિ કે પછી રાહત?
ના, મને નથી લાગતું કે અહીં સહાનુભૂતિ કે રાહતનો અવકાશ છે. હેન્ડકે એનાથી દૂર રહે છે. ઉલટું, આ એક ઊંડી બૌદ્ધિક અને અસ્તિત્વની અસ્વસ્થતા પેદા કરે છે. વાચકને બ્લોચની ઠંડી, તૂટેલી, વહેમિલી નજરથી દુનિયા જોવી પડે છે.
એટલે ગુંરામણ અને ભયનો અનુભવ થાય, જે લાંબો સમય રહે.
બરાબર, એ લાંબો સમય મન પર રહે છે.
તો પછી આની સ્થાયી છાપ શું ગણવી? શું શીખવે છે આ કૃતિ?
મને લાગે છે કે સૌથી મોટી વાત એ છે કે તે ભાષા, તર્ક, આપણી ધારણા જેના આધારે આપણે જીવીએ છીએ એના પર જ સવાલ ઊભા કરે છે. આપણને અહેસાસ કરાવે છે કે જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ એ કેટલી નાજુક છે, કેટલી વ્યક્તિલક્ષી છે.
અને કેવી રીતે પરિચિત વસ્તુઓ પણ અજાણી અને ભયાવો બની શકે છે, હેન્કેની એ કળા છે. રોજિંદી વાતચીત, સામાન્ય હાવભાવ, એ બધું જ બ્લોચની નજરે જોતા શંકા અને ગૂંચવણનું કારણ બની જાય છે.
હા, એ વાચકની દૃષ્ટિને જ બદલી નાખે છે.
તો એમ કહી શકાય કે આ કૃતિ આપણને શીખવે છે કે વાસ્તવિકતા કેટલી નાજુક રીતે રચાયેલી છે,
અને આધુનિક જીવનમાં સાચો અર્થ અને જોડાણ શોધવું કેટલો મુશ્કેલ હોઈ શકે છે.
અને એ પણ યાદ અપાવે છે કે ક્યારેક આપણા મનની અંદરના ભ્રમ અને રહસ્યો બહારની દુનિયા કરતાં વધુ ગહન અને ભયાવહ હોઈ શકે છે.
અને કદાચ એ પણ વિચારવું રહ્યું કે શું આસપાસની દુનિયાને સતત વાંચવાની આપણી કોશિશ જ આપણને ખરા અર્થમાં જીવવાથી રોકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.